અહીંયા છે લેહે લગનમાં. હવે લગન એટલે શું? એની અંદરની લગની લાગવી, બસ એક ધૂન સવાર થઈ જવી. ક્યાં કરવું, ક્યાં કરવું? અને એટલે તો વિવાહનું નામ લગન પાડ્યું છે. માણસને એના જીવનમાં દાંપત્યની ભોગોની એટલી બધી લગન લાગે છે કે એને લગન નામથી જ ઓળખવામાં આવે છે. બાકી છે વિવાહ, પણ વિવાહની લગન એવી લાગી હોય કે બસ લગ્ન કરવા જ છે, લગ્ન કરવા જ છે, લગ્ન થવું જ છે. તાત્પર્ય કે એમાં ડૂબવું છે, જીવન એ પ્રમાણે જીવવું છે. અને એ જે લાલસા હોય છે ગ્રહસ્થ ધર્મની, તો એને માટે શું કહે છે? અને જોઈએ છીએ આપણે સમાજમાં, ઉંમર થાય ને વિલંબન કરીએ, અબ દેરી મત કરો, અબ સયાણી હો ચુકે હૈ. લગન શબ્દ જ એની અંદર જે ઉતરી ગયો છે ને, એમાં પૂરેપૂરી પોતાની જાતને સમર્પિત કરી દેવાની હોય, એટલે વિવાહનું એક નામ છે લગ્ન. લગ્ન એવી ધૂમ સવાર થઈ હોય, પાગલની માફક, ગાંડાની માફક. એ વિવાહની લગ્ન એ ગાંડાની માફક, પણ ભગવત પ્રાપ્તિની લગ્ન એ પાગલ કી તરહ, ઉન્મત્ત અવસ્થા. વિચાર કરતા વિલંબ ન કરીએ. હવે કેટલી સરસ વાત અહીંયા આગળ મૂકી કે ક્યારેય પણ સદકાર્યની અંદર કે સારા વિચારની અંદર જો તમે સહેજ પણ મોડું કરશો ને, તો એ મોડું થશે આપણા પોતાના સ્વકલ્યાણનું. અને સ્વકલ્યાણ તો દરેક વ્યક્તિ છે કે મારું કલ્યાણ. અને અહીંયા પણ સદવિચાર જે છે, જે આત્મપ્રાપ્તિ કરાવનારો છે, જે ભગવદ્ પ્રાપ્તિ કરાવનારો છે, એમાં સહેજે મોડું ના થવા દેવું. તો એના માટે કહે છે સુગ્ને સુકિમ બહુના. જે સમજુ માણસ છે એને વધારે શું કહેવાનું હોય? આગળ કહ્યું ને, કહેવાનું તો શું છે, જે માને એને જ કહીએ. સુગ્ને સુકિમ બહુના, જે આત્મકલ્યાણ માટે તત્પર છે ને, એને કશું કહેવાની આવશ્યકતા નથી. તો જ્યારે માણસ પોતાના જ આત્મકલ્યાણને માટે સ્વસ્થ હોય, જાગ્રત હોય, સહેજ પણ આળસ ન કરે, મારે એમાં ભળવું જ છે, મારે કરવું જ છે. જેમ ગ્રહસ્થાશ્રમ માટેની એની જે તાળાવેલી હોય છે બધાની, પરિવારના બધાની, કે લગ્ન કરવા જ છે અને થઈ જાય, એમાં પછી હવે મોડું કરવાની શી જરૂર છે? તો આવી એક આપણી જે વ્યવહારિક માનસિકતા છે, બસ એવીને એવી જ આત્મપ્રાપ્તિની, અધ્યાત્મની તાલાવેલી પણ એટલી જ હોવી જોઈએ. મારા શ્રી પોતાના શ્રીમુખેથી એ જ વાત કરે છે. અધ્યાત્મની તાલાવેલી જીવનને ઉન્નત બનાવશે, જીવનને પવિત્ર બનાવશે, શાંત બનાવશે. તો વિલંબ, જ્યારે પણ આપણે કોઈ પણ કાર્યની અંદર વિલંબ કરીએ ને, તો એની હાનિ, એનું નુકસાન એ થવાનું. તો વિચાર કરવાનો છે, અને વિચાર કરવામાં આપણે શું જવાનું હતું? એકવાર વિચારી તો જુઓ એમ કહીએ છીએ. એટલે અહીંયા અગાડી મહારાજશ્રી કહે છે કે તમે તમારી તમારા માટેનું ચિંતન કરો છો, તમારું કલ્યાણ અકલ્યાણ, તમારું ભલું થવાનું હોય કે તમારા જીવનની અંદર તમને કંઈક પ્રાપ્તિ થવાની હોય એના માટે તો વિચાર કરો, એમાં શા માટે વાર કરો છો. જો ભૌતિક વસ્તુ પ્રાપ્ત કરવા માટે આપણને એટલી તાલાવેલી હોય છે કે સહેજ પણ મોડું કરવા માટે આપણે તૈયાર નથી હોતા, ના મોડું થઈ જશે, મુશ્કેલીમાં મૂકી જશે, જલ્દી કરો એમ. એ પ્રકારની આપણી પોતાની ઉત્સાહની ભાવના, ઉત્સુકતા કે વિલંબ સહેજ પણ ન થવું જોઈએ. ઘણી બધી બાબતો આપણા મહાપુરુષોએ વિલંબ ન કરવા માટે આપણને ચેતવ્યા છે, અને એ ચેતવણીની અંદર પણ સતત સજાગ કરે છે ગુરુજનો. અને એમાં મારા શ્રી એ સાધકને કહે છે કે તું મુક્ત છો. જે કોઈ પોતાના સ્વસ્વરૂપની લગન લગાડીને બેસે છે, તુહી તુહી કહીએ એક પ્રકારની સવાર થયેલી કે ધૂન, નામ સ્મરણની જેમ તરલીન થઈ જઈએ છીએ, ધ્યાનમાં બેસી જઈએ અને એકાગ્ર થઈ જઈએ અને પછી કંઈ જ ન દેખાય, કંઈ જ ન સંભળાય, કંઈ અનુભવાય નહીં. એ અવસ્થા પૂર્ણ રીતે બાહ્ય સંબંધો સંપૂર્ણ ભૂલી, અને એટલે સુધી કે શરીર પણ હું નથી, તોહી તોહી કહીએ, અને એ હર્દ પોતાના આત્માનું કે આ જ હું છું, બીજું નહીં, અને એવો વિચાર કરવામાં પોતાનો સહેજ પણ વિલંબ ન કરવો. આગળની સાખીમાં એ જ છે, પંચ સાખીનું હારદ લઈને તુહી તુહી કહીએ પણ કે છે વિચાર કરતા વિલંબ ન કરીએ, સહેજ પણ મોડું થવા દેવાનું નહીં. અને પુનિત મહારાજે કહ્યું છે ને, ઘડી લાખેણી કહેવાય, એક એક પળ એ અમૂલ્ય છે, અને એ અમૂલ્ય પળ જો નકામી જશે તો જીવન વ્યર્થ જશે. અને એટલા માટે સમય અને આયુષ્ય નકામું બરબાદ ન થઈ જાય એટલા માટે કહે છે કે વિલંબ ન કરીએ. અને શેમાં વિલંબ નથી કરવાનો? આત્મકલ્યાણ. સત્કાર્યની અંદર જે પણ હોય તરત જ એને કરી નાખ, એમાં સહેજ પણ વિલંબ ન થવા દેવો. તો એ વિલંબ ન થવા દેવા માટે શું કરવાનું કહ્યું? એમાં સતત લાગ્યા રહેવું, સતત સહેજ પણ એની અંદર અવકાશ ઉભો જ નહીં થવા દેવાનો. અને એમાં જો તમે મગ્ન થઈ જશો અને કહેલું માનશો, મુગતરામજી માન્યા સર, મુગત રામ એટલે અહીંયા ગાડી મુક્ત, જે સદા મુક્ત છે, જે સદાય આ બંધનોથી, આ ભૌતિકતાથી અને પોતાના દેહાધ્યાસથી જે મુક્ત થયો છે, એ તમે સરખું સમજ્યા તો હવે શું કરવાનું? ગુરુએ મંત્ર આપ્યો છે, સોહમ શબ્દમાં જઈ તે જ હું છું. પેલા તો કહ્યું તોહી તોહી, પણ હવે કહે છે સોહમ. ગુરુએ મંત્ર બતાવ્યો તેનું મનન કરજે. તને ગુરુ મહારાજે મંત્ર આપ્યો છે, સહેજ પણ વિલંબ કરીશ નહીં, કારણ એ મંત્ર તો સોહમ તે જ હું છું, જે પેલા તોહી તોહી તું જ છે, તું જ છે, પણ એમાં શરીર નહીં, એ જ તું છે, શરીર વગર જે છે એ તું છે. અને પછી સોહમસ્મિ ઇતિ વૃત્તિ અખંડા દીપ શિખા સુઈ પરમ પ્રચંડા. અખંડ તૈલ ધારાવત, જેમ સ્થાનમાં દીવો અખંડ છે, એક પ્રતીક છે, એક આદેશ છે અને એક બોધ ઉપદેશ આપે છે કે આ દીવો જેમ અખંડ છે એટલે એ સ્થાનની અંદર, એ પૂજાના સ્થાનની અંદર ક્યારે અંધારું થતું નથી, ત્યાં પવિત્રતા છે, ત્યાં અજ્ઞાનનો અંધકાર છે જ નહીં, પાપનો અંધકાર પણ નથી. કારણ દેવસ્થાનની અંદર, પૂજાના સ્થાનની અંદર દીવો અખંડ પ્રજ્વલિત છે અને એનું અજવાળું, એનો પ્રકાશ ત્યાં આગળ હંમેશા. તો જેમ દેવસ્થાન કે પૂજા સ્થાનની અંદરનો અખંડ અજવાળું રહે છે, અખંડ પ્રકાશ રહે છે, એમ તારા જીવનમાં પણ એવું અખંડ અજવાળું રહે. એટલા માટે સમજણનો દીવો, જ્ઞાનનો દીવો, એને હંમેશા અખંડ પ્રગટેલો રાખ. બસ એમાંથી બોધ એ જ લેવાનો છે કે મંદિરમાં દીવો પ્રગટેલો હોય, ભલે દુનિયાના અજવાળા બંધ થઈ જાય, ભલે સૂર્ય પણ આથમી જાય, પણ એના ગર્ભગૃહનો પ્રકાશ અક્ષુણ્ણ અખંડ બન્યો રહે. સમજણમાં રહીએ તે વિચારે તરવો તો છે સમજણમાં. આમ જીવનને સમજણ પૂર્વક જીવવું છે. જીવનની અંદર સમજણના દીવા હંમેશા પ્રગટેલા રાખવા છે, ઓલવવા દેવા નથી. આપણા અંતઃકરણમાં સમજણનો દીવો જો અખંડ રહેશે, આપણે સવાર સાંજ દીવો કરીએ છીએ ને પછી બુઝાઈ જાય છે. પૂજાના સ્થાનમાં સવારે દીવો કરીએ, સાંજે દીવો, બરાબર છે, એનાથી અજવાળું થાય અને ત્યાં તો સાક્ષાત આપણી શ્રદ્ધા ને ભક્તિ ત્યાં આગળ બેઠેલી છે પૂજાના સ્થાનમાં, એટલે ત્યાં આપોઆપ સાત્વિકતા, શાંતિ, સંયમ એ તો રહેવાનું જ છે. પણ એ દીવાના પ્રતિકરૂપ સવારે આપણે જે દીવો કર્યો દેવસ્થાનની અંદર, પૂજાના સ્થાનમાં, બસ એ દીવો આપણા અંતઃકરણની અંદર પણ પ્રગટે અને ભલે એને આપણે અંદરનો પ્રકાશ જોયા કરીએ અને અંદરના એ પ્રકાશમાં ત્યારે કોઈ કુકર્મનું અંધારું ન થઈ જાય, કોઈ પાપના અંધારા અંદર ન પ્રવેશી જાય. એટલા માટે અહો નિશ અખંડ કીજીએ સ્મરણ શ્વાસો શ્વાસ. તુલસીદાસજી પણ કહે છે સોહમસ્મિતિ વૃત્તિ અખંડા, જે આ હું છું, આત્મ તત્વ હું છું, દીપ શિખા સોઈ પરમ પ્રચંડ, એ જ સરસ મજાનો દીવો છે. આત્મ અનુભવ સો સુપ્રકાશ, કેટલો સરસ ભાવ છે એની અંદર. એનાથી સોહમસ્મિના વૃત્તિ જ્યાં જાગી અને એ દીવો સમજણનો જ્યાં પ્રગટ્યો, એટલે આત્માનો, આત્માનો પ્રકાશ એટલે આત્માના દર્શન થવાના જ છે. જ્ઞાન દીપેન ભાસ્વતા, ભગવાને ગીતામાં પણ એ વાત કરી, જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ, એટલે જ્ઞાનને તો આપણે પ્રજ્વલિત દીવો કર્યો છે. વ્યાસજીએ પણ પ્રજ્વાલિતો જ્ઞાન પ્રદીપઃ એમ કહીને વાત કરી. જેને જ્ઞાનનો દીવો પ્રગટાવ્યો છે અને અખંડ પ્રગટાવ્યો છે, જેને એમાંથી અજવાળું જોઈતું હોય તેની સમીપમાં લઈ જાય. મહાભારત પુરાણોની જે રચના કરી વ્યાસ, વેદવ્યાસે વેદોની પણ રચના કરી અને એને માટે વ્યાસજી માટે આટલું લખ્યું. અરે દીપ પ્રકાશસ્કૃત, જ્યાં દીવો પ્રગટ્યો એમ ગુરુ મહારાજના ને પણ જે રીતે ચિંતવ્યા છે ને જે રીતે એમને સ્તુતિ કરી છે, યોગસ્ચ વિસ્તારિતો ભવ ભયહરો, અને કહ્યું છે દીપ પ્રકાશસ્કૃત સ્તમ નવમી પ્રતિપાલકમ દત્તમ હરિમ પ્રાંજલિ. આપ તો સાક્ષાત દિવા સ્વરૂપ.